देव्या कोक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
चंद्र ज्ञान मंदिर तारीख 2 जुलाई रविवार 2006 श्रीमद् राजचंद्र वचनामृत क्रमवार पत्र स्वाध्याय पत्रांक 450 मुंबई जेठ सुद पूनम भौम 1949 जीव तू शीद सोचना धरे कृष्ण ने करवू होइते करे चित्त तू शीद सोचना धरे कृष्ण ने करवू होइते करे कवि दयाराम पूर्वे घणा ज्ञानी पुरुषों थई गया छे ते ज्ञानी मा घणा ज्ञानी पुरुषों सिद्धजोग वाला थई गया छे एवं जे लोक कथन छे ते साचू छे के खोटू एम आपनो प्रश्न छे અને સાચું સંભવે છે એમ આપનો અભિપ્રાય છે. સાક્ષાત જોવામાં આવતું નથી એ વિચારરૂપ જિજ્ઞાસા છે. સૌભાગભાઈનો પત્ર છે. સૌભાગભાઈએ કૃપાળુદેવને પ્રશ્ન કર્યા છે અને એના જવાબની અંદર એની જે પ્રશ્નના જવાબની અંદર પેલી 2 લીટી જે એની દયારામના પદની લખી એ જવાબ તો આપી જ દીધો કૃપાળુદેવે કે જીવ તું સિદ્ધ સૂચના ધરે કૃષ્ણને કરવું હોય તે કરે ચિત્ત તું સિદ્ધ સૂચના ધરે કૃષ્ણને કરવું હોય તે કરે. ભક્તનું ચિત્ત આ હોવું જોઈએ, સાધકની દશા આ હોવી જોઈએ. એને કોઈ પણ એક ભવિષ્યની એક પળની પણ શંકા ન હોવી જોઈએ. જે થવાનું હોય તે થાય, તો જ કર્તૃત્વ ભાવથી અહમ ભાવથી રહિત થવાય. સતત મનની અંદર આમ કરશું ને તેમ કરશું ને આમ થશે તો આમ થશે તો આ થઈ જશે તો આ બધા તો મનના ઘોડા છે. જ્ઞાનીઓ કહે છે કે એ અજ્ઞાનની દોડ સિવાય કશું નથી, કારણ કે જે થવાનું છે તે થઈને જ રહેશે. તમે લાખ ચિંતા કરો કે ન કરો, પણ આને હક નથી. ચિંતા કર્યા વિના આ રહી શકે એમ નથી. અજ્ઞાન છે કે જગતના જીવ માત્રનું જે કાંઈ જીવન ચાલે છે એ એના શુભાશુભ કર્મના ઉદય યોગે ચાલે છે. એ જે પૂર્વે કર્મ નિબંધન કરેલા છે એનો આ વિપાક છે. નવું કશું જ નથી. બહુ જ મોટા વૈજ્ઞાનિક કારણથી આ જગત ચાલે છે અને એ વૈજ્ઞાનિક કારણ આ જડ પુદ્ગલના સંયોગથી ઉત્પન્ન થયેલું છે. જીવની અંદર જે સત્વ છે, ભાવ સ્વરૂપ જીવ છે, એના ભાવનું પરિણામ અને પુદ્ગલમાં અચિંત્ય શક્તિ છે એના પરિણામનો આ સુયોગ છે. પણ હજારો કારણો જ્યારે ભેગા થાય ત્યારે એક સંયોગ ઉત્પન્ન થાય. હજારો કારણો ભેગા થાય ત્યારે એક સંયોગ ઉત્પન્ન થાય. આખું જીવન પડે પડ સંયોગો ઉદયમાં આવે છે. એ બહુ વ્યવસ્થિત વૈજ્ઞાનિક કારણને લઈને આવે છે. કોઈ આકસ્મિક કંઈ થતું નથી. કઈ વસ્તુ અકાળ બનતી નથી. જે બને છે તે તેના સમયે જ બને છે અને જે બને છે તે તેના વિપાકે જ બને છે. એટલે ઘણીવાર કહે છે, આમ કહેવતો બધી બહુ સરસ બની ગઈ હોય, સદીઓનું ડાપણ હોય, કે વક્ત સે પહેલે ઓર પ્રારબ્ધ સે જ્યાદા કિસી કો કુછ નહીં મિલતા. વક્ત સે પહેલે ઓર કિસ્મત સે જ્યાદા કિસી કો કુછ નહીં મિલતા. પણ હવે એ વાત બોલવામાં રહી ગઈ ક્યારે? કોકને ઉપદેશ દેવો હોય ત્યારે. હવે પોતાને લાગુ નથી પડતી. કહેવત એમને એમ છે, સત્ય એમને એમ છે, પણ સત્ય ક્યાં આવ્યું? કે કોક આવ્યો હોય ને કાંઈક કહેતું હોય, ભાઈ રેવા દે, ધીરજ ધર, પ્રારબ્ધના લખવું હોય મળે, એથી વધારે કાંઈ નહીં, અને પોતે ઊંધો પડતો હોય પ્રારબ્ધને પલટાવવા માટે. મુશ્કેલી એ છે કે જીવને આ જગતનું સ્વરૂપ એનું શ્રદ્ધાન નથી. એવો માર્ગ અધ્યાત્મનો છે, એને ઈશ્વર નામની શક્તિ, પરમ તત્વ, એને હરિ કહો, હર કહો, કૃષ્ણ કહો, રામ કહો, જે કહો તે, એવી શ્રદ્ધા જ્ઞાની પુરુષોએ યુક્તિપૂર્વક એ ધર્મની શ્રદ્ધાને પ્રત્યક્ષ જીવન વ્યવહારમાં દ્રઢ કરી છે કે ભાઈ ઈશ્વરને જે કરવું હોય તે કરે. ત્યાં ઈશ્વરનું આરોપણ કરી દીધું. આ જે જડ ચેતનની સંયોગી સત્તા જે છે, કર્મ સત્તા, એમાં આરોપણ કેના ઉપર મૂકી દીધું? ઈશ્વર ઉપર. એટલે કહે છે કે જીવ તું સિદ્ધ સૂચના ધરે, તારે કંઈ કરવાનું નથી. હવે આ જીવ છે અનંત સામર્થ્યનો ધણી છે, અનંત જ્ઞાનનો ધણી છે, છતાં પણ જ્ઞાની પુરુષો કહે છે જીવ તારે શું કરવાનું છે? કૃષ્ણને કરવું હોય તે કરે. કૃષ્ણ કહેતા કોઈ વ્યક્તિ નથી, ઈશ્વર કહેતા કોઈ વ્યક્તિ નથી, શક્તિ છે. અને એ શક્તિ ચૈતન્ય અને જડ એ બંનેની સંયોગી શક્તિ છે. અને એની અંદર જે થશે એમાં તારા સાથે સંબંધિત તને થશે અને બીજા સાથે સંબંધિત અન્યની અંદર ઘટશે. બધી જ ઘટનાઓ તારા જીવનમાં ઘટે એવું નહીં. જ્યાં તારો ભાવ સંમિલિત હશે, ચેતન રૂપે જ્યાં તે ભાવ કર્યા હશે, એવી જગત તને મળશે. સાદા વાક્યોની અંદર જીવને એટલું બધું શ્રદ્ધાન, ધીરજ બંધાવે. આ જો ધીરજ બંધાઈ જાય તો અકળામણ દૂર થઈ જાય, આકુળતા દૂર થઈ જાય, અશાંતિ દૂર થઈ જાય, અજંપો દૂર થઈ જાય, અસમાધિ નષ્ટ થાય. આ સમાધિસ્થ જીવ, શાંત ભાવ જેનો છે, અનાકુળતા જેનો સ્વભાવ છે, અને છતાં પણ જીવ અકળાય છે, શેકાય છે, કારણ એક જ છે કે એને આ શ્રદ્ધાન નથી. શ્રદ્ધાન નથી એટલે હું પણ એટલું બધું છે કે હું કરું, મારાથી થાય, હું ફેરવી દઉં આ પ્રારબ્ધને, હું આ સૃષ્ટિને બદલાવી નાખું, હું સંયોગોને પલટાવી નાખું. આવું અજ્ઞાન જીવની અંદર જાણે અજાણે અંદર ઉછાળા મારતું હોય છે. જ્ઞાની એ ઉછાળાને, એ વેગને, એ આવેશને શાંત કરવા માટે એમ કે ધાર્યું ધરણી ધરણું થાય.
તમે ખોટી કલ્પના સિદ્ધ કરો રે, ધાર્યું ધરણી ધરનું થાય. માનવને તો માયાવાલી વાલા સુખને માન, માગ્યા સુખડા જો મળે તો સિદ્ધ ફરે છે બેહાલ કલ્પના. સિદ્ધ કરો રે તણીએ, ધાર્યું હોય તે થાય. ભાઈ તું શું કામ કલ્પના કરસ? જીવ તું સિદ્ધ સૂચના કરે, સિદ્ધને સોચે છે, શા કારણે સૂચના? તારું ધાર્યું થવાનું છે, તું ઈચ્છે છે એમ થાય, તું માને છે એમાં જગત ચાલે? આટલું વિશાળ જગત, પૃથ્વીથી અનંત ગણો સૂર્ય, અને એવા અનંત સૂર્યો આકાશની અંદર, એક આકાશ ગંગાની અંદર પૃથ્વી જેવા તારાઓ અસંખ્ય અનંત હોય, એવું આ રાજલોકનું સ્વરૂપનો ક્યારેય વિચાર કર્યો છે? આ 14 કોટી બ્રહ્માંડ કેટલું જબરજસ્ત છે! અનંત કોટી બ્રહ્માંડની અંદર કેટલા તારાઓ, કેટલા ગ્રહો, નક્ષત્રો! એ પૃથ્વીની રચના ક્યારેક એકાદ પાઠ વાંચે ને ગુજરાતીનો, 7મા ધોરણનો,
કે આ સૃષ્ટિનું સ્વરૂપ કેવું છે, અને એક એક તારો, આ પૃથ્વી એક તારો છે, અને એક એક તારા કેટલા મોટા છે પૃથ્વી કરતા, અને એવા કેટલા તારા છે, એક ગેલેક્સી દેખાય આકાશ ગંગા એમાં કેટલા તારા, આવું અનંત કોટી બ્રહ્માંડની અંદર આપણે ક્યાં, આપણી ઈચ્છા પ્રમાણે જગત ચાલે, આપણે માનીએ એમાં બધી દુનિયા ચાલે. જીવને વિચાર નથી થતો, સિદ્ધ સૂચના કરે તો સાહેબ આ આખું જગત, આ સૃષ્ટિના મંડાણ કેમ ચાલતા હશે. સૃષ્ટિ મંડાણ ચાલ્યા એની પહેરે, નરસૈયો કે એની મેરે ચાલે છે. આ તો સકટનો ભાર જેમ સ્વાગતા, સૃષ્ટિ મંડાણ સૌ, આ સૃષ્ટિના મંડાણ તો એની મેળે ચાલે છે. આ તો ગાડા નીચે કૂતરું ચાલે છે અને કૂતરું સમજે છે કે હું ગાડાને ખેંચું છું. કેટલું અજ્ઞાન, કેટલું અજ્ઞાન. એક કંઈ પણ આપણે ફેરફાર આ સૃષ્ટિના ક્રમની અંદર કરી ન શકીએ. કેટલો ક્રમ ચાલ્યા કરે, સૂર્યને ઉગવાનો ક્રમ, આથમવાનો ક્રમ, વૃષ્ટિ વનરાજીને બધાને ખીલવાનો ક્રમ, એનો ચીમડાઈ જવાનો ક્રમ, એવી રીતે આ ઋતુઓનો ક્રમ, જાત જાતની ઋતુઓ, ઠંડી ગરમી વર્ષા મોસમ, એવી રીતે આ ધરતીની ઉથલ પાથલનો ક્રમ શું હાથમાં છે આપણા. આટલા નદી નાળા પર્વત ખીણો પહાડો, આ પક્ષીઓ પશુઓ, ચારે બાજુની સૃષ્ટિ પ્રકૃતિ, એ પ્રકૃતિની અંદર ચાલતા પ્રવાહો શું માણસના હાથમાં છે. આટલું મોટું વિજ્ઞાન લઈને બેઠો છે. અરે ગમે તેટલું આપણે એવા પંખા ચલાવો ને એસી ચલાવો ને આ હોય, પણ એક કુદરતનો વીંઝણો જરાક વાય તો, એક પવન નીકળે તો આખી સૃષ્ટિની અંદર કેવી આમ શાંતિ શાંતિ શાંતિ, અને લહેર થઈ જાય ને. ઘરની બાળ ઓટા ઉપર બેઠા હોય તો વાહ, એક હિલોરો, આ વાયરો કોને નાખ્યો, એક સેજ અમથો એને પંખો નાખ્યો, આ તારા બધાય નકામા થઈ ગયા, આટલા પંખાને એસી એમાં મજા. એક વાયરો, એક પૃથ્વીના ઉપર આવતું વરસાદની અમી ધારા, આખી સૃષ્ટિ તરબતર થઈ જાય, અને કરોડો લોકોને ઘાસ ચારા પાણી અનાજ કમ્પ્લીટ સ્ટોર એના ગોડાઉન ભરાઈ જાય. વિચાર તો કરીએ કોઈ વાર કે આ બધું જ ચાલે છે, એનું મિકેનિઝમ શું, આ જગતનું મિકેનિઝમ શું. કોઈ વ્યવસ્થિત કારણને લઈને આ જગતના વ્યવહારો અનાદિકાળથી ચાલે છે, આજકાલના ચાલે છે, અને આજકાલમાં શાંત થઈ જવાના છે, અનંતકાળ ચાલશે. પ્રવાહથી આ જગત અનાદિથી છે, અનંત છે. વ્યક્તિની અપેક્ષાએ જગતનું વિસ્મરણ થાય છે, જગત વિલય પ્રાપ્ત પણ થાય છે, પણ એક જીવની અપેક્ષાએ, જીવ પોતાની જાતને જો એમાંથી ખસેડી લે તો જગત જગતનું કામ કરે છે, અને જીવ એનાથી મુક્ત અને વેગળો થઈ જાય છે. તો એને પછી કોઈ આવી પ્રકારના દ્વંદ્વાત્મક પરિસ્થિતિમાંથી પસાર થવાનું રહેતું નથી. કવિઓ કહે છે કે કૃષ્ણને કરવું હોય તે કરે, જીવતું ચિત્તતું સિદ્ધને સૂચના કરે. તું શું કામ ચિંતા કરે છે, આ જવાબ આપી દીધો છે. સૌભાગભાઈને કહે છે, તમે પ્રશ્ન કર્યો છે, સૌભાગભાઈને પ્રશ્ન થયો છે, બહુ વ્યવસ્થિત થયો છે. આપણને બધાને આ જ પ્રશ્ન છે કે પૂર્વે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તે જ્ઞાનીમાં ઘણા જ્ઞાની પુરુષો સિદ્ધિ યોગવાળા થઈ ગયા છે, એવું જે લોકકથન છે તે સાચું છે કે ખોટું. સૌભાગભાઈ પૂછાવે છે કે અમે એમ સાંભળ્યું છે કે જ્ઞાની પુરુષો છે એ બધા કેવા હોય, સિદ્ધિ યોગવાળા હોય, જેને જ્ઞાન હોય એને સિદ્ધિ યોગ. આ સાચું છે કે ખોટું છે. સાચું સંભવે છે એવો આપનો અભિપ્રાય છે, તમે ભલે મને પૂછાયું, આ રાજ છે, કૃપાળુ દેવ છે. એ કે છે તમે મને પૂછાયું કે સાચું છે કે ખોટું, પણ સાચું છે એવો તમારો અભિપ્રાય છે, તમે આમ તો અંદરથી માનો જ છો, કે જ્ઞાની પુરુષને સિદ્ધિ જોગ હોય જ. આ ઇનડાયરેક્ટલી કેવું છે કે પ્રભુ અમને આપને જ્ઞાની માનીએ છીએ અને તમને સિદ્ધિજોગ ન હોય એવું બને નહીં. તો તમે સિદ્ધિજોગ ક્યારેય અમારા તરફ દર્શાવતા નથી, તો ક્યારેક કૃપા કરો શેની? સિદ્ધિજોગની. જ્ઞાનજોગ જોતો નથી, તમારું જ્ઞાન તમારી પાસે, અમારે તમારું જ્ઞાન જોતું નથી. તમે અમને એમાંથી કંઈક સિદ્ધિજોગના ચમકાર આપો, અમારે આટલું જ જોઈશે. સાક્ષાત જોવામાં આવતું નથી. તમને આ ખેદ શેનો છે કે હું માનું છું કે એ સાચું છે, જ્ઞાની પુરુષોને સિદ્ધિ જોગ હોય, છતાં જોવામાં આવતું નથી. આટલો આટલો તમારી સાથેનો સંપર્ક અને છતાં અમને એનો ક્યાંય ચમકારો દેખાતો નથી. વાહ પ્રભુ વાહ. અને અમે તો એવું સાંભળ્યું છે, આ સાચું છે કે ખોટું તમારા મોઢે કયું આવે? જો તમારા મોઢે કયો જો કૃપાળુ દેવ એમ કે ખોટું, તો કહી શકે નહીં કે જ્ઞાની ને સિદ્ધિ જોગ નું હોય તો જ્ઞાન નું માહિતી તમે શું? તો પછી આ જ્ઞાન ની શું કિંમત? અને જો સાચું તો કા અમને જોવામાં ન આવે? તો તમે જ્ઞાની કે નહીં તો તમે ખોટા. જો આ સાચું, આવા એવા ખોટ પ્રશ્નો, એવા ગૂંચવણ ભરેલા. આ તો બધા જમાનાના ખાધેલા હતા, ડોહા બધા જેવા તેવા નહોતા, પ્રજ્ઞાવાન પુરુષો હતા. કૃપાળુ દેવ કહે ને કે તમારા પ્રશ્નો તો પ્રજ્ઞાવાન પુરુષ છે. પરમાત્માને જો કોઈ પ્રસન્ન થવાનું આવે તો તમારા જેવાને ગોતી લઈએ, કારણ કે તમારા એક પ્રશ્નની અંદર આ સૃષ્ટિના અનંત પકડ પ્રશ્નોની ચાવી હોય છે. ગુથ્થી ઉકેલી દે, એ ગુથ્થી પેલા નાખે, પાસો નાખે બરાબર. એ જ્ઞાની પુરુષને પણ જો ઉપયોગમાં ન હોય તો સકંજામાં લઈ લે. સાચું છે એવું તમારું માનવું છે અને છતાં જોવામાં આવતું નથી, એ વિચારરૂપ જિજ્ઞાસા છે. તમારી જિજ્ઞાસા આ છે કે હવે કયો કે આ સિદ્ધ પુરુષ થઈ ગયા છે, આ જ્ઞાની પુરુષો થયા છે, એને સિદ્ધિ જોગ હોય કે ન હોય? પ્રભુ કંઈક સમજાવો અમને. કેટલાક કૃપાળુ દેવ હવે એનો આખો પ્રત્યુત્તર આપે છે. આખો પત્ર એ જીવને જે જુદી જુદી પ્રકારની જે માન્યતાઓ છે એમાં કેટલીક માન્યતાઓ ભ્રમણા છે એનું કૃપાળુ દેવ એટલું બધું સ્પષ્ટ નિરૂપણ કરે છે કે જ્ઞાનને અને ચમત્કારને ભેદ કરતા શીખીએ. એટલે બહુ સૂક્ષ્મ રૂપે મુમુક્ષુએ તો આ વાતને બરોબર લક્ષમાં લેવી જોઈએ. કેમ કે મુમુક્ષુને સત્પુરુષનું જ્ઞાની પુરુષનું ઓળખાણ નથી થતું, એનું કારણ જ એને આ ચમત્કારની દ્રષ્ટિ પોતે ગ્રહણ કરી લીધી છે. એને એમ જ થાય કે કોક જાણકાર છે, જ્ઞાની છે, એટલે થઈ ગયું. જાણી દોરા ધાગા નંબર બીજું ત્રીજું કંઈક આપશે, ભભૂતિ છાડશે, પાણી આપશે, રાખડી બાંધશે, વિભૂતિ આપશે, પડીકી આપશે, તાવીજ બાંધી દેશે, કંઈક આપણું કલ્યાણ કરી દેશે, લૌકિક બધી તકલીફો આપણી દૂર થઈ જશે, બધા આપણા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે, આપણે એને શરણે જાઉં ને. એ શરણે જવામાં આ જીવની ભૌતિક સુખની વાંછા અને લાલસા અને અનિયંત્રિત તૃષ્ણા, એ પોતે જે ભૌતિક પ્રવૃત્તિમાં પડ્યો છે એમાં એને અનુકૂળતા કરાવી દઈએ એનું નામ જ્ઞાની. આવી એને રિદ્ધિ સિદ્ધિને કારણે એને ગ્રહી રાખેલી માન્યતાઓ છે, આ બધી અંધ માન્યતાઓ છે. અને એને કારણે જીવ જ્યારે જ્યારે જ્ઞાની પુરુષને જોવા નીકળે ત્યારે 10 જણને પૂછે કે કંઈ જાણે છે? જાણે છે એટલે જ્ઞાનની અપેક્ષાએ પૂછે છે કે સિદ્ધિની અપેક્ષાએ પૂછે છે? તો ઠીક, સિદ્ધિની અપેક્ષા. એમ કે બહુ જાણકાર છે, બહુ જાણકાર છે એટલે તત્વજ્ઞાન જાણે છે, ચૈતન્યનું સ્વરૂપ જાણે છે? તો કે એવી આપણે ક્યાં જરૂર હતી? આપણે જ્યારે જાણકારનું પૂછીએ છીએ ત્યારે સેને વિશે પૂછીએ છીએ? એના સિદ્ધિયોગ વિશે. આ પૂછનારો જાણતો હોય છે ને જવાબ દેનારો, કેમ કે આ બધા એવા જ ભેગા થયા છે ચારે બાજુ. તરત કયો મહાત્મા આવ્યા છે, બહુ જાણકાર છો, મળવા જેવા માણસ છે, મળવા જેવા માણસ છે. કેમ? આત્મકલ્યાણની ઝંખના જાગી છે? ના રે ના, હવે આત્મકલ્યાણ ક્યાં માંડો છો? આ શેર બજારની અંદર હવે શું કરવું? આપણે રાખવું જ આમાંથી રાખવું કાઢવું શું કરવું? હવે આ પૂછવું છે, જો એને ખબર પડતી હોય કંઈ તો જરાક પૂછી લઈએ આપણે. એમાં આપણે ક્યાં પૈસા દેવા છે પછી પૂછો, એમાં કઈ પૈસા દેવાના છે? અરે હા જીવ, તૃષ્ણાના પૂરમાં તણાયો સદગુરુજી મારા. જીવને આજ અભરખા જાગી છે, જ્ઞાની પુરુષનું ઓળખાણ ક્યાંથી થાય? કૃપાળુદેવ કહે છે, કેટલાક માર્ગાનુસારી પુરુષો અને અજ્ઞાન યોગી પુરુષોને વિશે પણ સિદ્ધિજોગ હોય છે. સિદ્ધિજોગ હોય છે એ માત્ર જ્ઞાનીને હોય છે એવું નહીં, માર્ગાનુસારી એટલે હજુ જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી પણ એ માર્ગે છે એક, અને બીજા અજ્ઞાન યોગી પુરુષો જેને આત્માના લક્ષ્ય યોગ નથી પણ આવા ચમત્કારના લક્ષ્ય જ જે યોગની સાધના કરે છે. કોઈ ત્રાટકનો યોગ કરે 15-20 મિનિટ સુધી એક જ દીવો રાખીને આમ જોયા કરે અને પછી આંખની શક્તિ વિકસિત કરે અને પછી એમ કે બસ તાળા ઉપર નજર રાખે તો તાળું તૂટી જાય, તો ચોરે કરે આ સાધના. તો ચોર આવી સાધના કરે તો આને જ્ઞાની પુરુષનો યોગ કહેવાય કે અજ્ઞાન યોગીનો યોગ કહેવાય? યોગ તો ખરો જ, ઊંધે કાન પડ્યો 4-4 મહિના 6-6 મહિના એવી સાધના કરે અને એ સાધનાની ફલશ્રુતિ થાય, અજ્ઞાન યોગે સ્ફુરિત થયેલી સાધના છે, એને જ્ઞાન સાથે કઈ સંબંધ નથી. અજ્ઞાન યોગી છે આ. અજ્ઞાન યોગી પુરુષને વિશે પણ સિદ્ધિજોગ હોય છે. જો સિદ્ધિજોગ એ પ્રકારનો જોગ છે, એની અંદર ઉત્પન્ન થતી અતિન્દ્રિય શક્તિ છે એટલે એને આત્મજ્ઞાન સાથે જોડવું નહીં. અજ્ઞાન યોગે, અજ્ઞાન યોગી પુરુષોને વિશે પણ સિદ્ધિજોગ હોય છે. ઘણું કરી તેમના ચિત્તના અત્યંત સરળપણાથી અથવા સિદ્ધિજોગાદિને અજ્ઞાન યોગે સ્ફૂર્ણ આપવાથી તે પ્રવર્તે છે. કાં તો બહુ કોઈ ભદ્રિક હોય, બહુ હળુકર્મી હોય, નિર્દોષ હોય, પ્રમાણમાં દોષ ઓછા હોય એવો સરળ સ્વભાવી જીવ, કેટલાયને સહજ સહજ એવી વચન સિદ્ધિ અથવા એવી ભક્તિ હોય, એ પ્રભુની ભક્તિ એવી સરળ ભાવે કરતા હોય, એ ભક્તિના પરિણામ સ્વરૂપ એ કદાચ એમ કે જા બેટા તારો તાવ ઉતરી જશે, ઉતરી જાય. જોકો ઉતારે, સર્પદંશ ઉતારે, વિછીના ઝેર ઉતારે, આ બધા આત્મજ્ઞાની છે? આત્મજ્ઞાની નથી, સરળ છે, ભદ્રિક જીવો છે. અને ભદ્રિકતાને કારણે એને પ્રભુ પ્રત્યેની એવી શ્રદ્ધા થઈ ગઈ કે એની શ્રદ્ધાથી જા મારો વાલો તારું સારું કરશે, અને આવું જોગાનું જોગ બનતું હોય છે. એને સ્ફૂર્ણ આપી અજ્ઞાન યોગે, અજ્ઞાન યોગે સ્ફૂર્ણ આપી, પણ પોતાનું આ હળુકર્મી પણ હોવાને કારણે એને આવી પ્રકારની અતિન્દ્રિય શક્તિ ઉત્પન્ન થઈ ગઈ. કણાને આવી પ્રકારની ઊભી થાય શક્તિ કે ક્યાં કોણ છે હું કહી દઉં, લાવો અહીંયા આમ છે તેમ છે, આત્મજ્ઞાન ન હોય એ વાત આખી જુદી જ છે. જ્ઞાન યોગની વાત જુદી છે અને અજ્ઞાન યોગની વાત જુદી છે. તો એ જે કંઈ છે એ નિમિત્તિક જ્ઞાન છે, એ નૈમિત્તિક જ્ઞાન છે. આવા પ્રકારની અનેક પ્રકારની વિદ્યાઓ છે, એ વિદ્યાઓની સાધના એ હઠયોગની અંદરની આવી જુદી જુદી પ્રકારની પ્રક્રિયાઓ છે, પણ અજ્ઞાન યોગે સ્ફૂર્ણ આપે. અને જીવની અંદર આવી સરળતા હોય, ભદ્રિકતા હોય તો કોઈ જીવની અંદર આવી પ્રકારની સિદ્ધિ જોવા મળે. એમ તો અવધિ જ્ઞાન છે એ નરકના જીવોને હોય અને દેવના જીવોને હોય. તો અવધિ જ્ઞાન એ જ્ઞાનયુક્ત છે, ભવસ્થ જ્ઞાન છે, એ ભવને આધારિત છે, ભવ પ્રત્યયી જ્ઞાન છે, આત્મ પ્રત્યયી જ્ઞાન નથી. તો આવો અજ્ઞાન યોગે સ્ફૂર્ણ થાય, સમ્યક દ્રષ્ટિ પુરુષો કે જેનો ચોથે ગુણ ઠાણે સંભવ છે. આ બે કેટેગરી ગઈ, એક માર્ગાનુસારી અને બીજો અજ્ઞાન યોગી. અજ્ઞાન યોગી અને માર્ગાનુસારી આ બેને પણ સિદ્ધિ યોગ અજ્ઞાન યોગે સ્ફૂર્ણા આપવાથી પ્રવર્તે પ્રવર્તી શકે. હવે આવે છે જ્ઞાન યોગની ધારામાં કે સમ્યક દ્રષ્ટિ પુરુષો કે જેનો ચોથે ગુણઠાણે સંભવ છે તેવા જ્ઞાની પુરુષોને વિશે. હવે જ્ઞાની પુરુષ શબ્દ આવ્યો, અજ્ઞાની ગયો. ક્વચિત સિદ્ધિ હોય છે અને ક્વચિત સિદ્ધિ હોતી નથી. જેને વિશે હોય છે તેને તે સ્ફૂર્ણા વિશે પ્રાય ઈચ્છા થતી નથી, અને ઘણું કરીને જ્યારે ઈચ્છા થાય છે ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તો થાય છે, અને જો તેવી ઈચ્છા થઈ તો સમ્યક તત્વથી પડવાપણું તેને ઘટે છે. સમ્યક દ્રષ્ટિ પુરુષ આત્મજ્ઞાન જેને થયું છે એવા ચોથા ગુણસ્થાનકની અંદર રહેલા જ્ઞાની પુરુષ એને કહે છે કે ક્યારેક સિદ્ધિ હોય પણ ખરી અને ન પણ હોય. હોય તો એને એ સિદ્ધિ સ્ફૂર્ણા આપવાનો કોઈ અવકાશ ન હોય, એ કોઈ એવો ઉપયોગ એનો હોય જ નહીં. સિદ્ધિ પ્રત્યે એનું લક્ષ્ય જ ન હોય, એ સ્ફૂર્ણાની ઈચ્છા જ ન કરે. એને સિદ્ધિ યોગ હોય તો પણ એ સિદ્ધિ યોગનું પ્રવર્તન ન કરે લૌકિકમાં, અને જ્યારે કરે કદાચ પોતાને સિદ્ધિયોગ થઈ ગયો કોઈને કોઈ કારણે, અને જો એ પ્રવર્તન કરે પોતાના ભક્તોની અંદર મુમુક્ષુની અંદર પ્રભાવ પાડવાનો ધંધો શરૂ કરી દે, કરે પ્રવર્તન કરે, સિદ્ધિયોગ હોય તો એ પ્રવર્તન શરૂ કરે, આને કહી દે તારું શું છે, તારું શું છે, આનું શું છે, આનું શું છે, બસ આવા આવા ધંધા માંડે બધા કહેવાના, સ્ફૂર્ણા કરે. જ્ઞાની કહે છે કે ઘણું કરીને ઈચ્છા થાય નહીં, પણ થાય ત્યારે પ્રમાદવશ હોય તો થાય. પ્રમાદ એટલે આત્માનો ઉપયોગ ચૂકી ગયો છે, એને સિદ્ધિમાં રસ થઈ ગયો. આત્મજ્ઞાનની આખી યાત્રા જે છે મુક્તિ સુધીની એમાં એને પ્રમાદ આવી ગયો. હવે એને આ શોર્ટકટ મજા આવી ગઈ કે આમ કહેવાથી ચાર જણા તરત જ પગે પડે ને સીધા સાષ્ટાંગ કરે ને ભગવાન ગણે ને આમ ગણે ને તેમ ગણે ને સત્કાર ને પૂજા ને બહુમાન ને નમસ્કાર પતી ગયો. આ પતનની બધી નિશાનીઓ છે. પ્રમાદપણે હોય છે ત્યારે એ જીવ, જ્યારે પ્રમાદવશપણે હોય આવો પ્રયોગ કરે જ્ઞાની આત્મજ્ઞાની, ત્યારે સમજી લેવું કે ત્યારે પ્રમાદમાં વર્તે છે, આત્મજ્ઞાનમાં નથી. જ્ઞાનની સ્થિરતા ડગી ગઈ છે એટલે આત્મા ઉપર લક્ષ હોવાને કારણે સામો આવેલો જે ભક્ત છે, આ મારો શિષ્ય છે, આ મારી ભક્તિનો કરતા છે, માટે મારો છે, આવા મમત્વ ભાવથી યુક્ત હોય છે. એ મમત્વ ભાવથી યુક્ત સ્નેહરાગની અંદર ફસાય છે, એના સ્નેહરાગના પાસમાં ફસાય છે. તે સમયે એ પ્રમાદ છે એટલે આત્માનો ઉપયોગ ત્યાં મંદ થાય છે, અને પ્રમાદ વશે હોય તો થાય છે. અને જ્ઞાની પુરુષ કહે છે પરમાર્થ માર્ગનો આ સિદ્ધાંત લક્ષમાં લેવાનો છે બરાબર, કે જો તેવી ઈચ્છા થઈ, એક તો હોય અથવા ન હોય, અને હોય અને એની ઈચ્છા થાય આવો પ્રયોગ કરવાની, તો સમ્યકત્વથી પડવાપણું તેને ઘટે છે. શું થાય? સંકેતથી ચૂકી જાય. બીજું ગુણસ્થાનક ક્યાં છે, કોને થાય? પહેલાથી ચોથે, પેલો મિથ્યાત્વમાં ચોથે આવે એટલે સંકેત. પણ સાહેબ આ બીજું ક્યાંથી આવી ગયું? સાસ્વાદન. તો કે એકવાર સંકેત થયો એનો હવાદ રહી જાય, પડ્યો હોય એટલે એ સાસ્વાદન ગુણસ્થાનક. ચોથા ગુણસ્થાનકની વાત ક્લિયર થઈ ગઈ. ક્વચિત હોય ક્વચિત ન હોય, હોય અને એને સ્ફૂર્ણ આપવાની ઈચ્છા કરે ત્યારે ક્યાં હોય? પ્રમાદમાં. અને જ્યારે ઈચ્છા કરે છે પ્રમાદવશ હોય છે ત્યારે કઈ સંભાવના છે? એ સમ્યકત્વથી પડવાની સંભાવના છે. આ ચોથું ગુણસ્થાનક. કૃપાળુદેવ કેટલી સમજણ આપે છે જીવને, આ જ્ઞાની અજ્ઞાનીને ઓળખવા માટે, આ જેને તેને ગુરુ ભટકાડી માર્યા છે આપણે, આ સમજવા માટે કે કોઈ પ્રમાદીને તો પૈકડા નથી ને આપણે. પાંચમે છઠ્ઠે ગુણ સ્થાનકે પણ ઉત્તરોત્તર સિદ્ધિ યોગનો વિશેષ સંભવ થતો જાય છે. આ પરમ જ્ઞાનીના વચનો છે, કે આપણે ઘરની વાત નથી. ખૂબ શ્રદ્ધાપૂર્વક વિચારવા. તીર્થંકર કોટીને પુરુષ છે આ પુરુષ, કેવળ જ્ઞાન લીધું કે લેશે, કિનારે આવેલો પુરુષ છે, જ્ઞાનની આટલી અમર્યાદ પરાકાષ્ઠાએ પહોંચેલો પુરુષ એ અત્યારે આ દશામાં છે ત્યારે મુમુક્ષુઓને આખું માર્ગનું સ્વરૂપ સમજાવે છે. સામે સ્વભાગ જેવો મુમુક્ષુ છે કે ક્યાંય આત્માનો જોગ થયો છે, આવી મુમુક્ષુતા જાગી છે, હજી સ્વભાગને આત્મદર્શન નથી. આત્મદર્શન પહેલા એને આ સિદ્ધિની વાત આવી ગઈ. સાચું છે ખોટું આવો ભાવ થયો, કૃપાળુ દેવ કહે છે ઓહો જીવમાં આત્મકલ્યાણનો વિચાર થયો છે, આવી જિજ્ઞાસા જાગી છે, સતની જિજ્ઞાસા જાગી છે અને લૌકિક વાંછના જાગી પાછી ભેગી. વાંછા પૂર્તિનો ભાવ આ સતની જિજ્ઞાસાને સમાપ્ત કરી દે ત્યારે જ્ઞાનીની કરુણા ચોધાર વહે છે. ત્યારે કૃપાળુ દેવ સ્વભાગને કહે છે કે હે સ્વભાગ, આ પાંચમે ને છઠ્ઠે ગુણ સ્થાનકે જો હોય, ચોથે તો હજી હોય ને ન હોય, પણ પાંચમે અને છઠ્ઠે ગુણ ઠાણે ઉત્તરોત્તર સિદ્ધિનો વિશેષ સંભવ થતો જાય છે, અને ત્યાં પણ જો પ્રમાદ આદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુણ ઠાણાને વિશેષ સ્થિતિ થવી સંભવે છે. ક્યાં આવી જાય? પ્રથમ ગુણ ઠાણું કયું? મિત્યાત્વ હતો. ક્યાં? પાંચમા ને છઠ્ઠામાં. કાં તો દેશવીરતી હતો, કાં તો સર્વવીરતી હતો, સાધુ થયો હતો. સર્વવીરતી સાધુ થયો, પંચ મહાવ્રત ધારી થયો, તો પણ આવી સિદ્ધિમાં જો જીવ પ્રવર્તે, પ્રાપ્ત થયેલી અતિન્દ્રિય શક્તિ આવનારી ઘટનાને જોઈ શકે, પોતાની સામે સામો આવે તો જાણી શકે કે આના જીવનમાં ઘટના બની શકે એમ છે, અને એમાં એ પ્રવર્તે, એવી પ્રવૃત્તિમાં પડે કે જીવને સંસાર તરફ એ દ્રઢ કરે, આપણને જ્ઞાની આત્મજ્ઞાન સમજાવે અને આપણને આમ જ્ઞાની એમ કહે કે તું આ ધંધો કરિશ્મા હો, એમાં તને નુકસાનનો સંભવ છે, તો આપણને જ્ઞાનીની કઈ વાત ગમે? અને પછી એમ કહે કે આ કરવું હોય તો તારે આટલા આટલા અનુષ્ઠાન કરવા, અને આત્મજ્ઞાનમાં કીધું કે એ લેવું હોય તો આટલું આટલું વાંચવું ને રાગ દ્વેષ ઓછા કરવા, તો આપણે શું કરીએ બેમાંથી? એને કીધું હોય કે આયમ બિલની ઓળી કરી નાખજે, કાંઈ વાંધો નહીં સાહેબ, ઊંધું માથું ગાલીને પણ કરીશ, ભલે ન થાય તોય કરીશ. જીવને સંસારમાં જોડાવે આ સિદ્ધિ યોગનો ઉપયોગ કરે આ જ્ઞાની, તો જીવ ક્યાં જાય? સંસારમાં, ભૌતિક સુખમાં, માયામાં જીવ લપેટાઈ જાય. અનંત કાળથી છૂટવા માટે જ્ઞાનીના શરણે આવ્યો. કંઈક એને એમ થયું કે આત્મજ્ઞાની પુરુષ છે અને આને સિદ્ધિનો યોગ પ્રગટે છે અને આ સ્ફૂર્ણા કરે છે કે બાપજી કંઈક કહેજો ને. અને તે સમયે જો જ્ઞાની પ્રમાદ આદિ જોગે જરા ઉપયોગ ચૂકી જાય, એ ઉપયોગ ક્યારે ચૂકે? મમત્વ ભાવ, ઓલાની સેવા, ઓલાનો સત્કાર, ઓલાની પૂજા, ઓલાની ભક્તિ, ગમે તેને પાડી દેવા, એ તો આપણને આવડે કે નહીં? ગમે તેવો ઓફિસર હોય તોય પાડી દે, મિનિસ્ટર હોય તોય પાડી દે, પોલીસ ઓફિસર હોય તો પાડી દે, તો જ્ઞાનીને ન પાડી દે? સાહેબ તમારા માટે ગાડી તૈયાર જ છે, સાહેબ તમારા માટે આ બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. શું કામ ગોઠવાઈ ગઈ છે? આ જીવ તો બહુ ઉસ્તાદ છે. સમયે સમયે એ આવી પ્રકારના હજુ વ્યવહાર પ્રપંચમાંથી મુક્ત થયો નથી. આશા તૃષ્ણા ભૌતિક સુખ લાલસા આમાં લપેટાયેલો છે. અને જો જ્ઞાની એના આ પ્રકારના નાટક પ્રત્યે જરા પણ જ્ઞાની ઉપયોગને ચૂકી જાય, જ્ઞાની એમ જ કે અમારી પાસે તમારે વાત કરવી હોય તો જ્ઞાનની કરવી. સૌભાગભાઈના પિતા શ્રી લાલચંદભાઈ આર્થિક સ્થિતિ નબળી એટલે જૈન સાધુઓ અને યતિઓ મારવાડમાં હોય છે, કંઈક જાણકાર હોય છે આત્મજ્ઞાનના સિદ્ધિના, એટલે લે જરાક હું મારવાડ બાજુ કોકના દર્શન કરી આવું અને કોઈ સંત ઓલિયાની જો મારા ઉપર નજર પડી જાય તો આપણું કંઈક કામકાજ થઈ જાય. એવા ભાવથી સૌભાગભાઈના પિતાશ્રી મારવાડમાં એક જૈન યતિ પાસે પહોંચી જાય છે. કોકે કીધું કે બહુ જાણકાર છે, આગમના જાણકાર છે. આવી બધી અપેક્ષા લઈને ગયા હતા? ના. ત્યાં ગયા પછી પેલા મુનિ એવા હતા, એ અપ્રમત હતા. આણે ઘણી વાત કરી, ઘણી ભક્તિ કરી, સેવા કરી, ત્યાં રહી એટલે વયાવચ કરે, રોજ રાત્રે સેવા કરે, પગ દબાવે, શરીરનું મર્દન કરે, આમ બસ આમ જ્ઞાનીની સેવા કરવાથી જ્ઞાની પ્રસન્ન થઈ જાય, આ છે તે છે, પણ અંદરનો ભાવ જુદો છે. વયાવચનો ભાવ નથી, વ્યાપારનો ભાવ છે, બદલાની ભાવના છે. અને એકવાર એ મુનિ એને કીધું કે મહાવીરના માર્ગમાં છો, જૈન કુળમાં જન્મ્યા છો અને તમને ભૌતિક સુખની આટલી લાલસા છે અને એને માટે તમે અમારે જૈન યતિઓ પાસે આવો છો, અમારી પાસે આ માગણી કરાય? અમારી પાસે માગવું હોય તો મોક્ષ માગો, જન્મ મરણથી મુક્તિ માગો, ભવચક્રનો અંત માગો, અનાદિનું પરિભ્રમણ હવે સમાપ્તતાને ક્યારે પામે, આ માગણી તમારી હોવી જોઈએ. આવી માગણી સંસારના સુખની કરવા કરો છો? લાગી આવી ગયું લાલચંદભાઈને કે પ્રભુ ભૂલ થઈ ગઈ. અને ત્યારે કહ્યું કે લ્યો બીજ મંત્ર આપીએ છીએ, આરાધના કરજો, પણ તમારી તો આ જન્મની યોગ્યતા તો હજી એવી જણાતી નથી, માટે તમે કોઈ સુયોગ્ય વ્યક્તિને આ આપજો, એનું કલ્યાણ થશે. અમે તો આત્મકલ્યાણનો માર્ગ લઈને વિતરાગના સાધુ છીએ, આત્મકલ્યાણનો માર્ગ લઈને નીકળ્યા છીએ, લોકોની ભૌતિક સમસ્યાઓના સમાધાન માટે અમે નીકળ્યા છીએ. આર વી ધ કન્સલ્ટન્ટ ઓફ યોર વર્લ્ડલી પ્રોબ્લેમ્સ એન્ડ સોલ્યુશન્સ? તમારી દુનિયાની શું સમસ્યાઓ છે એનો ઇજારો લઈને અમે બેઠા છીએ? આવો, તમારી શું સમસ્યા છે? દીકરા દીકરી પરણાવવા છે, કોઈને નોકરી ધંધાએ લગાવવા છે, કોઈને ક્યાંય આ પ્રવાસમાં જવું કે ન પડે, પાસપોર્ટ ઓફિસરને પૂછ, મને શું પૂછવા આવ્યો છું? સંસારના કોઈ પ્રસંગની અંદર એ રસ કે રૂચિ લે તો એ સંસાર શું કામ છોડે? અમારી પાસે માગણી કેવલ આત્મકલ્યાણની હોય. અમે વિતરાગના સાધુ છીએ, મહાવીરના માર્ગનું આ રજોરણ અમારા હાથમાં છે. જીવ માત્રનું કલ્યાણ અને જીવ માત્ર પ્રત્યેની મૈત્રી લઈને અમે નીકળેલા છીએ. અમે આ સંસારના વ્યવહાર પ્રપંચમાં ક્યાં પડ્યા? અને તમે શ્રાવકો અમને આવું પૂછો છો? અમારી ભક્તિનું પરિણામ આ, ફળ આ. દ્રષ્ટિ આપે છે, દ્રષ્ટિ લઈને દ્રષ્ટિ ફરી જાય છે, પછી એ દ્રષ્ટિ ફરે છે, જીવનનો ક્રમ બદલાઈ જાય છે. એને એ વાત સૌભાગને આપી. સૌભાગ એ લઈને કૃપાળુદેવ પાસે આવ્યા. કૃપાળુદેવ તો જાણતા હતા સૌભાગની દ્રષ્ટિ બદલાણી, કે જે હું આને બતાવવા આવ્યો છું એ આમ તો એના સ્વામી છે, તો એમાં તો રોકાયા નહીં, આગળ વધે છે. અને કહે છે કે તમે હજુ અમને ત્યાર પછીના પણ કેટલાક દર્શન થયા છે, તમે પદાર્થનું સ્વરૂપ સમજો, પદાર્થને સમજો. આત્મા નામનો પદાર્થ એ પ્રાપ્ત કરવાનો છે. કેવી જ્ઞાનીની કરુણા ધારા હોય છે! જીવ જ્ઞાની પાસે જાય અને જ્ઞાનીની અંદર સિદ્ધિ યોગ હોય તો જીવની એ જે વાંછા છે સંસારની એને નષ્ટ કરે કે એને પુષ્ટ કરે? જ્ઞાનીનું લક્ષણ શું? એટલે કે છે કે જો એ સિદ્ધિમાં પ્રવર્તે તો પ્રથમ ગુણઠાણાને વિશે સ્થિતિ થવી સંભવે છે. એઠો પડે સીધો, પેલા ગુણસ્થાનકે આવીને ઉભો રહી જાય, પછી તો સાધુપણાનો દંભ રહી જાય, વેશ રહી જાય, વૈભવ રહી જાય, જ્ઞાન વયું જાય, આત્મજ્ઞાન સમી જાય, એને કહેવાય છે સમ્યકત્વ વમી જાય. પછી એનો પ્રભાવ એવો ને હોય, કેમ કે પુણ્ય કાંઈ નાશ થતું નથી. પુણ્ય પ્રકૃતિ બાંધીને આવેલા જીવો હોય છે, આવા બધા પુણશાળી હોય, લાખો લોકો જય જયકાર કરે, એ કઈ પાપ કર્મ વાળા ન હોય, પુણ્યનો સિતારો ચમકે છે. પણ પુણ્ય જ્યાં સુધી ચમકે ત્યાં સુધી બરોબર છે, પણ પુણ્ય ક્ષીણ થાય તો એની પોતાની કોઈ સંપત્તિ નથી. આત્મજ્ઞાન જે અર્જિત કર્યું હતું, એ જે સમૃદ્ધિ હતી, એ તો પહેલા ગુણસ્થાનકમાં આવી ગયા, વાત પૂરી થઈ ગઈ. એનો તો આપણે બદલો થઈ ગયો સમ્યક જ્ઞાનનો. એટલે કે છે પ્રથમ ગુણથાણાને વિશે સ્થિતિ થવી સંભવે છે. ચોથું ગુણસ્થાનક, પાંચમું ને છઠ્ઠાની વાત કરી, સર્વસંગ પરિત્યાગી પંચ મહાવ્રત સાધુની વાત કરી, સર્વવિરતિધરની વાત કરી. હવે આગળ સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમે ગુણઠાણે, દસમે ગુણઠાણે ઘણું કરી પ્રમાદનો અવકાશ ઓછો છે. અગિયારમે ગુણઠાણે સિદ્ધિયોગનો લોભ સંભવતો જાણી પ્રથમ ગુણઠાણે સ્થિતિ હોવી સંભવે છે. બાકી જેટલા સમ્યકત્વના સ્થાનક છે અને જ્યાં સુધી સમ્યક પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એકે જોગને વિશે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. આગળ આત્મ આરાધનામાં આગળ વધ્યો છે, છઠ્ઠાને પાર કરી દીધું છે. હવે સાતમામાં અપ્રમત્ત ગુણસ્થાનકમાં આવે છે. સાતમો ગુણસ્થાનક એ અપ્રમત્ત ગુણસ્થાનકની શ્રેણી છે. સાતમે, આઠમે, નવમે, દસમે શ્રેણી માંડી છે. હવે તો ક્ષપક શ્રેણી માંડી છે, અપૂર્વકરણ થાય છે, અનિવૃત્તિકરણ થાય છે અને જીવ આગળ વધે છે મોક્ષ માર્ગની અંદર. આગળ વધતો 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 અગિયારમાં એ ફરી એક સ્ટોપ આવે છે, જેમ આપણે સ્પીડ બ્રેકર જેને કહીએ ને, કે સડસડાટ કરતી ગાડી જતી હોય તો ક્યાંક વચમાં સિગ્નલ આવી જાય. અગિયારમાં એટલી બધી એને સિદ્ધિયોગ પ્રગટે, એટલો બધો સિદ્ધિયોગ પ્રગટે, એ ઉપયોગ ન મૂકે, પણ જો ઉપયોગ મૂકે તો જ્ઞાની કે છે, કૃપાળુદેવે લખ્યું છે કે અનુત્તર વિમાનના દેવલોકની જે રિદ્ધિ છે તે રિદ્ધિનું સુખ એને ત્યારે વર્તતું હોય. અગિયારમાં ગુણસ્થાનક. પણ જો આ પ્રમાદને કારણે આત્માના ઉપયોગમાંથી ચ્યુત થઈને જો એ રિદ્ધિ સિદ્ધિની અંદર સેજ ઉપયોગ દે તો એને લોભ ઉત્પન્ન થવાનો સંભવ છે. લોભ એવું કે આ વસ્તુ મને ટકી રહે તો સારું, આ બરોબર આમ રહીએ તો મજા આવી જાય. જરા જગતની અંદર સુખની બધી પળો આપણને કેટલી અનંત પળો આવે છે, પણ મુશ્કેલી શું છે કે જે સુખની પળ હોય છે ને એ બીજી પડે એ સુખ રહેતું. એક વાટકામાંથી કંઈક પદાર્થ લીધો અને મોઢામાં નાખ્યો, હવાદ આવ્યો, આપણને ભાવ એવો થાય કે હવાદ કાયમ રહીએ તો સારું, પણ રહેતો એમ સંસારની અંદરના સુખ અને ભોગની સ્થિતિ છે. જીવને પ્રત્યેક ચીજ વસ્તુ જ્યારે ભોગવે એની પહેલી પળ, પહેલી ક્ષણ, એ સમયે એવી અનુભૂતિ થાય ત્યારે એને લોભ જાગે. શું લોભ જાગે? કે આને આ ટેસ્ટ, આને આ આનંદ, આને આ મજા જો સાતત્ય રહે તો. પણ પદાર્થની અંદર એવી શક્તિ જ નથી. પદાર્થનું સુખ શાશ્વત રહી શકતું નથી, પદાર્થનું સુખ અવ્યાબાદ રહી શકતું નથી, પદાર્થનું સુખ અક્ષય રહી શકતું નથી. એ સમયે સમયે ક્ષીણ થતું જાય, ઓછું થતું જાય, તૂટતું જાય અને વિનાશી છે એટલે સમાપ્ત થઈ જાય. એમાં બાધા ઉત્પન્ન થાય. આવું સંસારનું સુખ કૃપાળુ દેવે અડધી લીટીમાં કહી દીધું, પશ્ચાત દુઃખ કે સુખ નહીં. બસ સંસારના સુખ બધાય ટોપ, એ સમયે તો ટોપ લાગે આપણને કે વાહ આના જેવું તો એક વસ્તુ મોઢામાં નાખી દે કે ખલાસ, હાથ ધોઈને કા, પણ હાથ જ ધોઈ લે અને પછી મોઢું ધોવા જવું પડશે, કારણ કે ફરી જે સ્વાદ આવ્યો એ સ્વાદ ફરી આવશે નહીં. આ તો ચક્રવર્તીના ઘરે ખીરનું ભોજન, પેલા બ્રાહ્મણને કે મહારાજ શું માગો, તો કે માગે કઈ નહીં, ભોજન કરાવો બાપા, અમે જીવીએ ત્યાં સુધી, હવે લોટ માગી માગીને થાકી ગયા, પગ હાલતા નથી, તો કે જાઓ જીવો ત્યાં સુધી મારા રાજમાં અને પેલું ભોજન મારે ત્યાં. ચક્રવર્તીના ઘરે ભોજન વિપ્રનું, અને પછી ગામની અંદર બધા મારા સેનાપતિ સુભટ મંત્રીઓ નગરજનો તમે જીવો ત્યાં સુધી આયલા જ કરશે, અને ચક્રવર્તીનું શાસન કેવડું અને એના લોક પ્રજાજન કેટલા અને આનું આયુષ્ય કેટલું. આણે તો પહેલેથી ભોજન લીધું ચક્રવર્તીના ઘરનું, અને ભોજનથી ઓહો હો એને સ્વર્ગનું સુખ ઝાંખું લઈ ગયું. એને એમ થયું કે મારા વાલા બધું તો વાત કરે છે પણ ઇન્દ્રને પણ આવું સુખ તો નહીં હોય. ચક્રવર્તીના ઘરે ખીરનું ભોજન આણે લીધું, પણ પછી કીધું કે કાલ મંત્રીના ઘરે જવાનું છે, પછી ઉપમંત્રીના ઘરે. એ રોજ રોજ પછી જીવો ત્યાં સુધી વિચાર એ કરે કે આ રાજાનો આ ટર્ન ક્યારે બધા પૂરા થાય અને ફરી જો શરૂ થાય તો મને પાછું રાજદરબારમાં ભોજન મળે. પણ એવું કોઈથી થાય નહીં, એવું તારું આયુષ્ય ક્યાંથી? અને એવું આ ચક્રવર્તીનું આ શાસન, એના નગરજનો, એની સંખ્યા ક્યારે ઘટે પ્રભુ? આ જેમ કોઈ દિવસ બીજી વાર ખીરનું ભોજન સંભવિત નથી, એમ આ જ્ઞાની પુરુષો કહે છે કે સંસારના સુખની અંદરનો એક ચસ્કો અને ચહડકો એક વાર લાગ્યો ને, એ બીજી વાર પાછો એવો ને એવો તો મળે નહીં. માટે ક્યાંય લોભ કરવો નહીં. આ 11મે આવો લોભ થઈ જાય છે ચડતા ચડતા. કૃપાળુદેવે કહ્યું કે શાસ્ત્રમાં આ વાત મળે ન મળે તો પણ વાંધો નથી, આત્માએ અનુભવેલી નજરે જોયેલી આ વાત છે. આ જન્મ જન્માંતરનો યોગી છે આ જે વાત કરે છે, એ આપણે ઓળખીએ પેલા કઈ કક્ષાના પુરુષના વચનો આપણે વાંચીએ છીએ, આમાં કઈ પછી શંકા કરવા જેવું નથી. આમાં શંકા થાય તો આપણી એટલી હિણપત છે, બાકી કઈ છે નહીં. જો આ ન સમજાય તો એટલું આપણા કમભાગ્ય, બીજું કઈ છે નહીં. એ કે છે 11મે ગુણ સ્થાનકે સિદ્ધિ જોગનો લોભ સંભવ તો જાણી, થાય એમ નથી કીધું, સંભવે. જો પ્રમાદમાં જાય તો આ લોભ એને પકડે, અને તો સ્થિતિ શું થાય? પ્રથમ ગુણ ઠાણે સ્થિતિ હોવી ક્યાંથી? 11મે પ્રથમ ગુણ ઠાણે સમ્યક ભમાઈ ગયું. સમ્યક ભમાઈ ગયું એટલે પછી 10મું 9મું 8મું 7મું 6ઠ્ઠું 5મું અને 4થું ક્વેશ્ચન ડઝ નોટ એરાઈઝ, સવાલ જ ઉભો નથી થતો. જ્યાં સમકિત ગયું ત્યાં 4 સુધીની વાત તો સડસડાટ કરતો. આ તો સર્પ સીડીની રમત છે, પાસા નાખતા નાખતા 98 આવ્યો અને સાપનું મોઢું આવ્યું, સીધો 3 ઉપર, સીધો 3 ઉપર. અરે સાહેબ, પણ કંઈક તો આગળ રાખવું હતો. ના, હવે પહેલું જીવને સિદ્ધિના જોગની આવી અભરખા જો હોય, અત્યારથી આવા નાના નાના જોગની અંદર વૃત્તિનો વિજય કરવો કે કદાચ આપણો આત્મવિકાસ થતા 11મે જાય અને આવી રિદ્ધિ જોવા મળે, તો પણ લેશ માત્ર પણ ચલિત થઈએ નહીં, રોકાઈએ નહીં, કામના કરીએ નહીં, વાંછા થાય નહીં. આવી અપૂર્વ સાધના, એનો પાયો એ ક્ષપક શ્રેણીથી શરૂ થાય. એકેય ભાવને ઉપશમ કરવો નથી, મૂળથી નષ્ટ કરવો છે. એને જાણીને થાય, તત્વદ્રષ્ટિથી થાય, ચાલાકીથી ન થાય, બળ કરવાથી ન થાય, તત્વના શ્રદ્ધાંતથી થાય. તત્વનું શ્રદ્ધાન હોય તો ફરીથી એ ઉદ્ભવી શકે નહીં એ સ્થિતિ. એટલે કૃપાળુ દેવે તે એટલી સરસ વાત મૂકી છે, એટલે કહ્યું છે કે સમય છે, બાકીના જેટલા સમ્યકત્વના સ્થાનક છે એટલે 4 થી 11 સુધીના બાકીના જે સ્થાન છે બધા સમ્યક તત્વના સ્થાન છે. જ્યાં સુધી સમ્યક પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એકે જોગને વિશે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. શબ્દ શું મૂક્યો છે? ત્રિકાળે. જો આત્મા સમ્યક પરિણામી હોય તો સમ્યકત્વના સ્થાનમાં રહેલો આત્મા ગમે તેવો સિદ્ધિ યોગ ધરાવતો હોય તો પણ ત્રણેય કાળમાં એની પ્રવૃત્તિ સિદ્ધિ યોગને વિશે હોઈ શકે નહીં, સંભવતી નથી. અને કદાચ જો સંભવે તો એને ત્યાંથી પડવાનું થાય અને પ્રથમ ગુણ સ્થાનકે પડવાનું સંભવે છે. આખો વિકાસ ક્રમ ચેતનાનો. એટલે જ્ઞાની કે છે કે પ્રાથમિક અવસ્થાની અંદર, માર્ગાનુસારીપણાની અંદર આખી યોગના અષ્ટાંગ યોગ પતંજલિએ અને હરિભદ્ર સુધી આપ્યો છે. એની અંદર કહ્યું છે જૈન યોગમાં કે ભાઈ તું બધા જ પગથિયા ચડ, તો પેલા છે તારો આ યોગ છે યમ નિયમ, એનું પેલા વેલા આવશ્યકતા છે. યમ નિયમના પાયા વિના આ તારું આસન પ્રાણાયામ કે પ્રત્યાખ્યાન અને ધારણા ધ્યાન અને સમાધિ આ એકેય શક્ય નથી. આ પેલા પાંચ પગથિયા હઠ યોગના અને દેહ યોગના છે અને પછીના ત્રણ છે એ મનોયોગના અથવા તો રાજયોગના છે. ધારણા ધ્યાન અને સમાધિ એ રાજયોગ છે, એને ચિત્તની અવસ્થા સાથે સંબંધ છે. અને પેલા પાંચ યમ નિયમ આસન પ્રાણાયામ અને પ્રત્યાખ્યાન એ શરીર સંબંધી છે, દેહ યોગ છે અને આત્મયોગ છે, મનોયોગ છે. અને મનોયોગને વિજય કરે એટલે આત્મા તો છે જ, આત્માનો યોગ થઈ ગયો. એટલે યોગ આત્માને મોક્ષ સાથે જોડે એનું નામ યોગ. કેટલી અદભુત વાત જૈન શાસ્ત્રોની અંદર, જૈન દર્શનોની અંદર, ગીતાર્થ મહાપુરુષોએ બધાએ યશોવિજયજીએ 8 દ્રષ્ટિ આપી કે ભાઈ આ જે યોગના અંગ છે એ કદાચ ન સમજાય તો મિથ્યાત્વ સુધીની 4 દ્રષ્ટિ એની અંદર રહેલી જીવની પ્રત્યેક ગુણનો ક્રમ, વિકાસક્રમ ગુણનો એ વિકાસક્રમ કરીને પછી એને 5મી દ્રષ્ટિએ એને સંકેત થાય છે. ઓઘ દ્રષ્ટિમાંથી યોગ દ્રષ્ટિ એની થાય છે. પણ યોગ જેનું લક્ષણ છે એની ઓઘ દ્રષ્ટિ પણ યોગ દ્રષ્ટિ છે. પ્રશ્ન કર્યો છે કે સાહેબ આ મિથ્યાત્વ છે તો તમે આ દ્રષ્ટિને યોગ દ્રષ્ટિ કેમ કીધી 8-8ને? તો કે જેનું લક્ષ્ય યોગ છે, આત્માને મોક્ષ સાથે જોડે એવો જે વ્યાપાર છે એ વ્યાપાર એ યોગ કહેવાય છે. તો યોગના લક્ષ્ય થતો વ્યાપાર એ ઓઘ હોવા છતાં પણ યોગ છે, કેમ કે એની અંદર સામર્થ્ય યોગ પ્રગટાવવાનું છે. આવી જબરજસ્ત વાત જૈન દર્શનની અંદર એટલી સૂક્ષ્મતાથી સાધનાની કેડીઓ કંડારી દીધી છે. સાધનાના સોપાન એક એક પગથિયા ક્યાં ક્યાં ભયસ્થાનક આવે, જીવે શું કરવું, તો સર્વપ્રથમ યમ અને નિયમમાં બસ નાના નાના નિયમોથી વૃત્તિનો વિજય કરતા શીખીએ, વિષય કષાયનો વિજય કરતા શીખીએ. આ જીનનો માર્ગ છે, જીતેન્દ્રિયતાનો માર્ગ છે અને ઇન્દ્રિયોના વિષયો અને મનના કષાયોને જીતવાનો માર્ગ છે. અને જીતવા માટે આ યમ અને નિયમ આ પ્રાથમિક અવસ્થા છે, આ સંવરના સાધનો છે. નહીં તો ચડી જઈશ તું, પણ શ્રેણી એવી ખોટી ચડાઈ જશે કે ચડીશ તો ખરો, અજ્ઞાન યોગે પણ સિદ્ધિ પ્રાપ્ત થાય તો ખરી, ટકી ન શકાય. ઉર્ધ્વારોહણનો માર્ગ છે, એની અંદર એ ભયસ્થાન આવશે અને ભયસ્થાન આવશે ત્યારે જો ક્ષપક શ્રેણીનો આધાર નહીં હોય અથવા તે સમયે સદગુરુનું બળ નહીં હોય, તને આજ્ઞાનું બળ નહીં હોય તો તું પાછો પડી જઈશ. માટે સાધકને પણ ઉર્ધ્વારોહણના માર્ગની અંદર, આત્મોત્થાનના માર્ગની અંદર ખૂબ વિવેકપૂર્વક આગળ જવાનો છે. એટલે અહીંયા સંસાર ભૌતિક અહિક સુખ વિષયક વાતને તો કોઈ સ્થાન છે જ નહીં, પરમાર્થ માર્ગમાં કોઈ નથી. એટલે આપણે કહીએ કે નાના જ્ઞાનીઓ પાસેથી આમ કરીએ તેમ કરીએ, એકેય વાંછા જ્ઞાની પાસે રાખવાથી કૃપાળુદેવે તો સ્પષ્ટ સૌભાગભાઈને લખ્યું કે સમ્યકત્વમાં અંતરાય ઉભો થશે. જ્ઞાની પાસે લૌકિક ફળની વાંછા રાખવાથી સમ્યકત્વમાં અંતરાય ઉભો થશે, અને સાચો જ્ઞાની તેને આ કર્તવ્ય હોય નહીં. તે અકાર્ય તે કદી જ્ઞાની કરે નહીં, અને કરે તો એને જ્ઞાની કહી શકાય. સ્પષ્ટ છે, જ્ઞાની ગુરુ ગોતવા છે, એના શરણે જવું છે. નિશ્ચિત છે, અકાર્ય કે ન કરે, કરતો હોય તો જ્ઞાની નથી. ગમે તેવું પુસ્તક કયું, જ્ઞાન એની સાથે કઈ સંબંધ નથી. ભાષા જ્ઞાન એની સાથે કઈ સંબંધ નથી. એની પોતાની અવસ્થા શું છે, ચૈતન્યની દશા શું છે, ચૈતન્યની અપ્રમત ભાવમાં છે કે પ્રમત ભાવમાં છે, એ નક્કી કરવાનું છે. અને એના આરંભ સમારંભ ને મંડાણ એ આપણને સ્પષ્ટ બતાવે. જો મુમુક્ષુતાની દ્રષ્ટિ હોય તો ખબર પડે જ કે આરંભ અને સમારંભથી જરાય ખસતો નથી. ખ્યાલ આવે, મુમુક્ષુની દ્રષ્ટિ જ મહાત્માને ઓળખે, બાકી કોઈ જગતમાં મહાત્માને માપવાનું બેરોમીટર નથી. મહાત્માની એના બાહ્ય વેશ, વર્તન, આચાર, ભાષા એ એકઈ જ્ઞાનીને ઓળખવાની નિશાનીઓ નથી. મુમુક્ષુતા જે છે જીવની પોતાની, એ જ્ઞાનીને પકડી લે, જ્ઞાનીને ઓળખે. આ અદભુત વાત છે કે પોતાની યોગ્યતાથી પ્રભુની ઓળખાણ થાય છે, ગુરુની ઓળખાણ થાય છે. પોતાની યોગ્યતા, ગુરુની યોગ્યતાથી નહીં. ગુરુની યોગ્યતા ઉત્કૃષ્ટ હોય અને આપણી ન હોય તો, ગુરુ તો મહાવીર જેવો સર્વજ્ઞ છે પણ દ્રષ્ટિ ગોસાળા જેવી હોય તો મહાવીરમાં ઉણપ છે કે ગોસાળાની દ્રષ્ટિમાં કંઈ વાંધો છે? શિષ્યની અંદર પોતાની યોગ્યતા, ગૌતમની યોગ્યતા એ મહાવીર ઓળખાયા. ભલે જ્ઞાન નહોતું પણ દ્રષ્ટિ તત્વ જિજ્ઞાસુની હતી. પ્રભુશ્રીની યોગ્યતા એ કૃપાળુદેવ ઓળખાયા. કૃપાળુદેવ તો એવા ને એવા હતા, ભાગીદારને ન ઓળખાણા, રોજ સાથે રહીએ છે એને. અને પ્રભુશ્રી ઓળખા, સૌભાગ્ય ઓળખા, કોની યોગ્યતા ઓળખા? શ્રીમદ રાજચંદ્રની યોગ્યતાએ ઓળખાયા કે ઓળખનારની યોગ્યતાએ ઓળખાયા? તો આ સિદ્ધાંત સમજી લે કે મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખે છે. તું કોઈ મહાત્માને ઓળખી ગયો તો સમજી લે પેલા આપણે કેવા છીએ, નહીં તો આપણે તો કેવું પડે કે જો તને ખરેખર જ્ઞાની પુરુષનો દર્શન થયા હોય તો જ્ઞાની તો દૂર રહ્યા, હું તો તને નમસ્કાર કરું છું, પેલા ચારા ચરણમાં મારા વંદન છે, કારણ કે ધન્ય છે તું મુમુક્ષુ કે જે જ્ઞાનીને ઓળખી શકે એવી આવી નિર્વિકાર દ્રષ્ટિ તારી થઈ છે. વાહ, તો પેલા તો તારા પગ પૂજવાના છે અમારે, જો તું એમ કહેતો કે અમને જ્ઞાની મળ્યા છે પછી અમે જ્ઞાની જોવા જશું. બહુ માર્ગ, એટલો બધો માર્મિક છે. તો કે છે, જ્યાં સુધી સમ્યક પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એકે જોગને વિષય જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. કૃપાળુદેવના શબ્દો ત્રિકાળે, આ માર્ગનું સ્વરૂપ જે કહે છે ને એ સૈદ્ધાંતિક સ્વરૂપ છે. ત્રણ કાળમાં પણ અમારી વાતમાં ક્યાંય બાધા આવે નહીં, વિકલ્પ આવે નહીં. ત્રિકાળે ન સંભવે આવી એક જોગને વિશે જીવની પ્રવૃત્તિ ત્રિકાળે સંભવે નહીં. જે સમ્યક જ્ઞાની પુરુષોથી સિદ્ધિ જોગના ચમત્કારો લોકોએ જાણ્યા છે તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી. સ્વભાવે કરી તે સિદ્ધિજોગ પરિણામ પામ્યા હોય છે, બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષને વિશે તે જોગ કયો જતો નથી. એક નરસિંહ અને મીરાનું દ્રષ્ટાંત આગલા પત્રમાં આવ્યું છે કે એમણે માયગું નથી, એમની દરિદ્રતા તો જગ પ્રસિદ્ધ છે. નરસિંહની દરિદ્રતા, કુંવરબાનું મામેરું લાખો રૂપિયામાં થયું છે, એથી કરીને નરસિંહના ઘરમાં કઈ થેલી ભરાણી નથી સોના મોરની. નરસિંહ તો એવો જ છે, જેવા ખાવાના સાસા જેદી હતા તેદી. કુંવરબાનું મામેરું થતું હોય તે થયા પછી પણ નરસિંહના ઘરની અંદર કઈ હો હો રૂપિયાની નોટો કે હોનાની લગડીઓ નથી. કુંવરબાઈની નણંદને ઓછું પડ્યું તો હોનાના પાણા આપ્યા, પણ આને તો પાણા જ રહ્યા નરસિંહના ઘરમાં.
એના ઘરના ઠીકરાના વાસણ ક્યારે હોના ચાંદીના થયા? કૃપાળુ દેવ કે છે, સમજો, કોઈ પુણ્યના યોગે કોઈને ત્યાં જોગાનું જોગતી થાય, પણ ભક્ત કોઈ દી માગણી કરે નહીં. ભક્તે નથી માગ્યું, મીરાએ નથી માગ્યું, પ્રભુ મને આ ચમત્કાર કરી દો. તમે જો મારા ઉપર ખુશ થઈ ગયા હો તો હવે મારા ઉપર ચમત્કાર કરો. તો કે છે તે જ્ઞાની પુરુષોએ એ કર્યા નથી હો, અને જ્ઞાનીએ માગ્યા પણ નથી. એ જે સ્વભાવે કરીને તે સિદ્ધિયોગ પરિણામ પામ્યા છે. કોઈનો એવો સ્વભાવ, કોઈનો પુણ્યશાળી આત્માના ઘરે તીર્થંકરનું જવું થાય અને સોનૈયાની વૃષ્ટિ, કૃપાળુદેવ ઉદાહરણ આપ્યું છે, સોનૈયાની વૃષ્ટિ થાય, પણ એનો મતલબ એ નહીં કે તીર્થંકર જ્યાં જ્યાં ગયા ત્યાં સોના બોરના વરસાદ થયા. ચંદનાના યોગે એના ઘરે સોનાની વૃષ્ટિ થઈ અને ચંદના રાજકુમારી થઈ, જે આખી કેદી અવસ્થામાં હતી, એ ચંદનાના પુણ્યના યોગે એ પરિણામ થયું સ્વભાવને કારણે. પણ તમે એથી કરીને એ આરોપણ ભગવાન ઉપર મૂકી શકાય નહીં. તો પછી બધા એવા થાય, બધા એવા થાય, પણ ન થાય. એ કે છે સ્વભાવે કરી તે સિદ્ધિયોગ, કોઈ ચંદ્રનો ઉત્કૃષ્ટ પુણ્યબળ ત્યારે પ્રકાશતું હોય, અને આવા પ્રકૃષ્ટ પુણ્યશાળી પુરુષનો યોગાનુયોગ આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય, એમનું આવવું અને આનું થવું. તો કે છે બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષને વિશે તે યોગ કહ્યો જતો નથી. અમારે મહાવીરમાં ચમત્કાર મૂકવા એવી વાત કરવી, એ તો મહાવીરનું ઓળખાણ ન હોય એ જ કરી શકે કે અમારા મહાવીરે જોયું ચંદ્રની બેડી તોડી નાખી, અમારા મહાવીરે જોયું ચંદ્રના માથે વાળ ઉગાડી દીધા એમ. તો એ મહાવીરને ઓળખતા નથી. આપણને હજુ જ્ઞાનીનું ઓળખાણ નથી. કૃપાળુદેવ કહે છે બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષને વિશે તે યોગ કયો જતો નથી. સમાધાન તો આ છે કે કોઈનું સારું થયું તો ભાઈ તારા કર્મ પાતળા પડ્યા, તને કોઈ પુણ્યનો યોગ થયો, આ મહાપુરુષનું દર્શન તને નિમિત્ત થયું. બાકી આ મહાપુરુષ કરે એવી વાત માનવા યોગ્ય નથી, કેમ કે જ્ઞાની પુરુષ છે. અકાર્ય તે જ્ઞાની કરે નહીં, અકાર્ય